જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર બોરીવલી મુંબઈના પાટોત્સવ પ્રસંગે સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી કૃત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે પૂજ્ય અમારા ગુરુના આશીર્વાદ લઈએ. તો સૌ ભક્તજનો શાંતિથી સાંભળજો.
ભલા ભક્તજનો, બોરીવલી મંદિરમાં બિરાજતા દેવો એમનો તૃતીય પ્રાતોત્સવ છે. એ પ્રસંગે અહીંના ટ્રસ્ટી મંડળ ભક્તોએ મળી, અહીંના કોઠારી સ્વામી શ્યામ સ્વામી એ બધે મળી અને આ શ્રી પુરુષોત્તમ પ્રકાશ એ ગ્રંથની કથાનું આયોજન કર્યું. વાલા ભક્તજનો, જીવાત્માને ભગવાનનો મહિમા જ્યાં સુધી સમજાણો નથી, જ્યાં સુધી ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી નથી, ત્યાં સુધી તેને ક્યારેય ભગવાનનું સુખ પ્રાપ્ત ન થાય. ભગવાનનો મહિમા જ્યારે આપણા ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં અને જીવમાં જ્યારે પ્રવેશ થશે ને, ત્યારે આપણને આજે જીવની અંદર જે ખૂતી રહેલી જે વાસનાઓ છે, અવ્યક્ત રાગો છે, પંચ વિષયની જે વાસનાઓ છે ને, એ ત્યારે નીકળશે. એ સુખમાં જ્યાં સુધી દ્રષ્ટિ નથી પહોંચી ત્યાં સુધી આપણને આ લોકના સુખ ને આ લોકની સંપત્તિ ને આ લોકના જે હે બધા વૈભવિલાસો સતાવે છે, દુઃખ દે છે. એટલા માટે ગુણાદિતાનંદ સ્વામીએ વાતુમાં પણ લખ્યું કે ભગવાન પોતાના અક્ષરધામમાંથી પોતાનું સમગ્ર ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, અનંત મુક્તોને લઈને આ લોકમાં આવ્યા છે. જેવા છે તેવા જ છે, પણ જ્યાં સુધી આપણને ભગવાનનો ભાવ દેખાતો નથી ને, ત્યાં સુધી આપણે દુર્બળ રહીએ છીએ, ત્યાં સુધી આપણા જીવમાં બળ આવતું નથી. એટલા માટે બળ પામવા માટે ભગવાનનો મહિમા બતાવ્યો છે. પહેલા ભક્તો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ ખૂબ આગળ બહુ મહિમા આવશે એ તમે જ્યારે સાંભળશો ત્યારે આપણને ખ્યાલ પડશે. અરે કીર્તનો કેવા લખ્યા, અનાથય ભાગીરે ભાઈ જો અમે નથી રે, હે અમે છે સભાગ્યા સાવકાર રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યારે. આ નિષ્કુળાનંદ સ્વામીનો મહિમા ગયેલો પદ અને કીર્તન છે. સ્વામી કેટલો એમને મહિમા સમજો. મહારાજને કે મહારાજ અમે અનાથ નથી, અમે અભાગ્ય નથી, અમે તો આ મહારાજ પણ ત્યાં સભાગ્યા થયા છીએ, અમે તો સાવકાર છીએ. કદાચ ભલે વ્યવહાર રીતે અમે કદાચ દુર્બળ હશું, પણ અમારા અંતરથી એમાં જીવમાં તો બળ છે. એવું બળ પામવા માટેની આ કથા છે. જ્યાં સુધી આ કથા મહિમા જ્યાં સુધી આપણા હૃદયમાં નહીં પ્રવેશ કરે ત્યાં સુધી બીજું કોઈ આપણને ભગવાન ભજવાનું તાન નહીં જાગે. એટલે મહિમાને ખાસ તમે ભક્તજનો સમજો. જોકે તમે હમણાં 8 દિવસથી તો પૂજ્યપાદ ભક્તિ સંબુદા સ્વામી ગોપાલ મુનિ સ્વામી સત્સંગ જેવની કથા સંભળાવી ને, ભગવાનના ચરિત્રો એમાં પણ ખૂબ બધું. એ તો સત્સંગીઓ એ દરિયો છે, પણ આ જે શાસ્ત્ર નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કેવળ મહિમા. હે મહિમાની મોટા મોટા સંતોએ બહુ વાતો કરેલી છે. તો ગોપાલનંદ સ્વામી બહુ સરસ મજાનું દ્રષ્ટાંત દીધું છે કે કોઈ પુરુષ હોય એને કોઈ એમ કે ભાઈ તું આજે વહેલા 4 વાગે મારી પાસે આવજે, હું તને 200 રૂપિયા આપીશ. કેટલા? 200 રૂપિયા આપીશ. એટલે પછી એને રાત્રિથી એમ તાલાવેલી જાગી, આજ તો વહેલા સુઈ જવું છે, વહેલા જાગી, 3 વાગે નાહી ધોઈને 4 વાગ્યા પહેલા પણ 3:30 ત્યાં પહોંચી જવું પોણા ચારે, એમ તાલાવેલી જાગે ને. કેમ? 200 રૂપિયા મળનાર છે. પછી એ તો વહેલા જાગીને રસ્તે ચાલ્યો જતો હોય અને રસ્તામાં પછી કોઈ એને બીજો કોઈ પુરુષ મળે, ભાઈ તું ઉભો રહે ઘડી, તને હું જલેબી જમાડું, જલેબી વહેલી લાગે. અરે ભોરે તને જલેબી જમાડું 5 રૂપિયા પર તને દક્ષિણા આપું ભાઈ. ઉભો રે પછી પુરાણી, કેમ ન ઉભો રે? વા 200 રૂપિયા મળે છે તારી જલેબી બે ઘૂસલા ભલે પીડ્યા ભાઈ. હે તારા 5 ને જો તમને 200 મળે છે, હે તો જલેબી ને ઠેકાણે ભગવાનનો મહિમા છે, ભગવાનની નિષ્ઠા છે, ભગવાનનું સુખ છે. હા 200 રૂપિયા ને ઠેકાણે એટલે એની ચાર્જ લાગે છે, એને તારાવેરી લાગે છે એટલે રોકાતો નથી. અને આ જલેબી ને ઠેકાણે તો હે આ માયાના આ બધા સંસારના સુખ છે એને જો ભગવાનનો મહિમા અંદર ગઈ જાય છે ને પછી કદાચ આ સંસારના સુખ આપણને ગમે એટલા આવીને પડશે. અને એવા તો તમે જો સત્સંગમાં ભક્તો થઈ ગયા, પર્વતભાઈ જોવો, ઝીણાભાઈ જોવો, એક એક ભક્ત સમજો. અરે પરોક્ષ ભક્તની પણ શ્રીજી મહારાજે વચનોત્માં યાદ લીધી છે. જનક રાજા જેવો મહારાજ સમ્રાટ રાજા એ કેટલું એને રાજ સંપત્તિ વૈભવ. હા સંતો ક્યારેક વૈરાગ્ય ની વાત કરે ને તો કે એ બધું વૈરાગ વિરાગ્ય અમારે કઈ સાધુ ને હોય કે હા તે તમારે તો બધું શું કરવાનું? હે એ મોજ મજા જલસા કરવાના. પણ વચનામૃત ને આધારે તમે જોવો, જનક રાજા રાજ્યમાં હતા અને ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય હતો અને ઉત્તમ પ્રકારના પંચ વિષય ભોગવતા હતા. બોલો તોય ઉત્તમ વૈરાગ્ય બંને કઈ મેળ આવે? કઈ ઉત્તમ વૈરાગ્ય પછી ઉત્તમ પ્રકારના વિષય ભોગવે. પણ એને એવા મોટા સંત મળ્યા હતા, પંચશીખ ઋષિઓ મહાન સંત મળ્યા હતા. એના થકી સાંખ અને યોગ બે શાસ્ત્રો એને જ્ઞાન મેળવ્યું હતું. જેથી કરી સાંખે કરીને બધું ખોટું કર્યું અને યોગે કરીને ભગવાનમાં જોડાઈ ગયા. અરે કેવી સ્થિતિ થઈ ગઈ, અડધું શરીર ચંદન થી ચર્ચે, અડધું શરીર તલવાર થી કાપે ને કાંઈ નહીં, સમાન બુદ્ધિ થઈ ગઈ. પર્વતભાઈ ની તમે જોવો સ્થિતિ. હે અરે ખેતી કરતા હતા, ખેતી કરતા હતા, એમની પાછળ અવતારો ફરે, અવતારો એમની પાછળ પાછળ ફરે. કેવી સ્થિતિ છે! અને એ ખેતી કરતા કરતા એમના નિયમો કેવા, એમની નિષ્ઠા કેવી, એનું ભજન કેવું. અરે મધ્યાહન સમય થાય, 12 વાગ્યાનું મારા મહારાજને જમાડવા ખેતર મધ્ય સાથી ઉભું રાખી અને માનસી પૂજા કરવા બે ગયા. ઉભા વા માનસી પૂજામાં ભગવાનને દહીં ને રોટલો જમાડે, મહારાજ પ્રત્યક્ષ દહીં ને રોટલો જમે. બોલો કેવી સ્થિતિ! બાજુવાળા કોઈ ખેતરવાળા ભક્તને એમ કે એટલે ભક્તની અન્ય કોઈ ખેડૂત ને કે આ ભગત છે, સાધુ આવ્યા છે, રાત્રેના સમાગમ વાતું મંડાઈ ગયા છે, ઉજાગર છે, ઉભો ઉભો ઊંઘે છે, કે આવીને આમ ખંભો હલાવ્યો ત્યાં તો દહીં નો રેગાડો છે. બોલો ઓહો આ ભાઈ ભક્તને કે તમારા હાથમાં દહીં ક્યાં, પાત્ર નથી કાંઈ નહીં. ત્યારે ભક્ત પર્વતભાઈ કે હું તો મારા મહારાજને દહીં ને રોટલો જમાડતો હતો. ઓહો આવી સ્થિતિ મેં તમારે ભગવાનને જમાડવા ભંગ પાડ્યો, નમસ્કાર કર્યા, માફી માગી. ઘણા ભક્તો એવું કે ભાઈ આ તો અમે તો ખેતીવાડી કરતા હોય ને આ ધંધા અમારા માનસી બજા નો થાય ને અમારા નિયમ નો રે નહીં. અરે આગે ધંધા પીછે ધંધા, સંતો વાત કરતા, આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધ્યાન લાગે, ઓ સાહેબ કા બંધા. સમજાણું આ અમે તો ત્યાગી છીએ, અમારે એ જ કરવાનું, એ તો થાય જ નહીં, અમારે તો સહજ થવા માંડે. પણ તમે ધંધો વ્યવહારમાં રહ્યા થકા, કામકાજમાં પ્રવૃત્તિમાં રહ્યા થાય, જો તમે ભગવાનનું અનુસંધાન રાખો તો એ શ્રેષ્ઠ તમારી ભક્તિ ને તમારી નિષ્ઠા ને તમારી સમજણ છે. પણ એ આવે ક્યારે? હા તો આ મહિમા ભગવાનનો સમજ. આવા મહારાજ મને મળ્યા છે, આવો દિવ્ય સત્સંગ, આવો મને મનુષ્યનો દેહ મળ્યો છે. આ સત્સંગ હે આ તો ભવ બ્રહ્માદિક દેવતા ને દુર્લભ એવા સત્સંગ આપણને મળ્યો છે. એ તો હજી આપણને ખુદની આપણને કેપ ચડતો નથી, આપણે કોણ છીએ, આપણને કઈ પ્રાપ્તિ થઈ છે એવો કેપ ચડતો નથી. હે જો કેપ ચડી જાય તો આ કથા છે ને કેપ ચડાવી એવી છે. આગળ જોજો કથા આવશે, બહુ અદભુત કથા આવશે. શ્રીજી મહારાજે ખુદ મહિમા બતાવ્યો છે. શ્રીજી મહારાજે મૂળ મહિમા ગાયો અને નિષ્કુળન સ્વામી સાંભળીને પછી લખ્યું છે આપણા માટે. એ મોટા સંતો જેવું મહારાજને સમજતા હતા, જે સુખને ભોગવ્યું હતું, જે સુખને અનુભવ્યું હતું, એ સુખ આપણને આપવા માટેની આપણી અનુભૂતિ થાય એમની કથા છે. આ કથાને સાંભળી તમે તમારા અંતરમાં વિચાર કરજો, શ્રવણ કર્યા પછી હા, ઘણી વાર મેં કથામાં કહીએ છીએ, સાંભળ્યું બહુ મહત્વનું નથી. અમુક બહુ ખાધેડી માણસ હોય ને, હેતકનું ખા, એટલું બધું ખાઈ જાય ને માન લાગાવ્યો કે સારા સારા ભોજન, અને જેને અમુકને દેવા પોતાને શું કે રુચિકર ભોજન મળી જાય ને, એટલે તમારે ગળા સુધી ઠપકારી જ દે. પણ પચે કે ન પચે, ભલે પછી કાંટા ઉપડે, બે પાંચ સોડા પીવી પડે, એ કઈ કરી લેવું. એટલે ડાયાબિટીસ વાળા પણ એ પછી ઇન્સ્યુ શું કે એક ઇન્જેક્શન લઈ લેવું, કા ટીકડી ખાઈ લેવું, તો લઈ લો કે તો એ જમા એ મહત્વનું નથી, પણ કેટલું પચાવવું એ મહત્વનું છે. સમજાવે આમાં? આ હમણાં તમે આરતી કથા સાંભળી, પછી આ પાંચ દી આવી પાછી. આ કથા તો સંતો એવા રહસ્યો મંત્રીઓ ગોતી ગોતી તમને દ્રષ્ટાંત દાખલા આપીને સમજાવશે. હા, પણ એમાંથી આપણે ગ્રાહ્ય શું કરવાનું છે, એમાંથી ગ્રહણ કરીને આપણે કેટલું ઉપયોગમાં લેવાનું છે એ શીખવાનું છે. નહીં તો આ મુંબઈ છે ને રજોગુણી, આ તો બધું સ્વર્ગ કહેવાય ને એનું. કેટલું રજોગુણી વાતાવરણ, આજના બધા દૂષિત વાતાવરણો જોયું થાય નહીં, સાંભળ્યું થાય નહીં. જે જૂના ભક્તો છે, જેને ભજન કર્યું છે, ભગવાનમાં સુખ માને છે, આજના જોવાની બધા મોજ છે, બધી તો બધી મોજમાં મોજ કરે છે. પણ એ કળયુગના દૂષિત વાતાવરણથી બચવા માટે ભગવાનનો મહિમા સમજાશે ત્યારે એ બધા વિષયોમાંથી વૃત્તિ પાછી વળી જશે. આ પછી જીવ જ્યારે ભગવાનનો ભક્ત મહિમા સમજાશે ને, ત્યારે પછી ભગવાન વિના બીજા રૂપમાં ક્યાંય આસક્ત નહીં થાય, ભગવાન વિના બીજી વાત સાંભળવા વિને એમ વૃત્તિ નહીં જાય. ભગવાનના ગુણ ગાય છે, ભગવાનના ચડા જે પુષ્પ સુગંધ એની સુગંધે કરીને આનંદ પામે, જીભે કરીને હરિગુણ ગાય, કદાચ બીજું સંભળાય દેખાય તો એમાં રસ નહીં પડે, એમાંથી વૃત્તિ પાછી વળે છે. મહારાજ યાદ આવ્યા કરશે. માટે વાલા ભક્તજનો, પૂર્વે આપણા ભક્તજનો થયા છે એમનો જે તમે જીવન ચરિત્ર જયારે સાંભળો વાંચો, અને આજ ને આ દેહ અથવા અનંત દેહ આજ કરો કે અનંત જન્મે કરો, મહારાજ વચનાત્મા બોલ્યા છે. આ કર્યા વિના છૂટકો નથી, અને આ સ્વરૂપને સમજાવ્યા વિના છૂટકો નથી. એટલા માટે મોટા મોટા ભક્તોને આપણા નંદ સંતોએ મહારાજની સર્વોપરી નિષ્ઠા, મહારાજના સ્વરૂપનું જ્ઞાન આ બધું પ્રાપ્ત કરી અને શ્રીજી મહારાજની સમીપમાં રહીને બધું ગ્રહણ કર્યું છે, અને એ સંતોએ પછી આપણને આ પીરસ્યું છે. એટલે ભગવાનના ભક્તોએ આ કથા સાંભળી જીવનમાં ઉતારવી, અને પાછું આવતીકાલે પણ, હમણાં જો કે ભક્તોએ ત્રણ દિવસનું રાખ્યું હતું પાટોસો પ્રસંગે, પછી મેં કીધું હવે અમે ઠેઠ કાઠિયાવાડમાંથી અહીંયા આવી દોઢ દિવસ પોગી થાકી, હે, અને પછી પહેલા દીધી કથા હરડે ચડે માંડ, તો બીજા દી ત્રીજા કહે પૂરું, પછી ત્યાં શું તમારે કરવાનું, તમે તમારા ધંધે, પછી તો પશુજી ભાગવાનું જવાનું. માટે મેં કીધું પાંચ દિવસનું આયોજન સારું રાખો, સંતોને થોડી કથા વાર્તા કરવાનો અને તમને લાભ મળે, બાકી તો તમારે પછી તો આ શ્યામ સ્વામી બીજા એ તો હવારા કથા કરે, પણ તમારા એવા ધંધા બિઝનેસમાં સંકળાયેલા હોય, કદાચ આવી શકો ન આવી શકો, સંતો સંતોનું ફરજ બજાવે છે. તો વાલા ભક્તજનો, પાંચ પાંચ દિવસમાં, આજે એક દિવસ તો પૂરો થઈ ગયો, હવે ચાર દિવસ રહ્યા ને, ચાર દિવસમાં પછી છેલ્લા દિવસે તો પાછું હવે રહ્યા કેટલા દે, સારા સાચા ત્રણ દિવસ. એટલે ત્રણ દિવસ ભક્તજનો ખાબ લાભ લેજો, અને એટલો લાભ લેજો કે આ કથા સાંભળ્યા પછી આપણને ભગવાનમાં હેત થાય, ભગવાનનો મહિમા સમજાય, આચાર્ય મહારાજનામાં મહિમા આવશે, સંતોનો મહિમા આવશે, હરિભક્તોનો મહિમા આવશે, ભગવાનના પ્રસાદીના જે સ્થળોનો મહિમા આવશે, પ્રસાદીની વસ્તુનો મહિમા આવશે, બહુ બહુ મહિમા આવશે. ઘણા ભક્તોને ખ્યાલ નહીં હોય એવું નિષ્કુળાંત બહુ સરસ કથા આ પુરુષોત્તમ પ્રકાશની કથા બહુ લખી સારી. એટલા માટે ભક્તો ખૂબ ખૂબ લાભ લઈને જીવનને આમ ધન્યભાગી બનાવજો, જેથી કરી અને ભગવાન વિના આપણને બીજે ક્યાંય આપણું મન લાગે નહીં. નહીં તો હું આ જીવને એવું, હમણાં મધ્યના 38ના વચનમાં છે કે કોઈ ધન દેનારા મળે, દીકરા દેનારા મળે, હે, કોઈ ખાનપાન આપનાર મળે, બહુ સન્માન આપણે, તો બધે આપણે અહીંયા નહીં. એક મહારાજની નિષ્ઠા એવી અડગ રાખજો, એ નિષ્ઠામાંથી ક્યારે ફેરફાર ન થાય. કદાચ ગમે તે આપણી પરિસ્થિતિ થાય, હે, આ તો સંસાર છે, સુખ આવે દુઃખ આવે હાણ વૃદ્ધિ બધું થયા જ કરે, પણ મહારાજ જે મળ્યા છે એમાંથી ક્યારે આપણે ચલાયમાન થવું નહીં. એની નિષ્ઠા, એની ઉપાસના, એનો પક્ષ, એ નિયમ બધું આ શહેરમાં રહ્યા થકા રાખવું થોડું કઠણ છે, પણ અવારનવાર આ દર વર્ષે પાઠોત્સવ ઉજવાય, શાકોત્સવ ઉજવાય, કથા વાર્તા થાય, એ તો વાલા ભક્તજનો અને આવા સંતોનો આપણને જોગ મળ્યો છે. મેં આરતી ભક્તિ કથા કીધા શ્યામ સ્વામી પણ એ તમારા ઓહો ભાગ્ય છે. હે, જો કે અમારે એકલા સંતો રહેવું બહુ કઠણ છે. એકલામાં શું છે કે સારી કહેવાય છે કે પોતાના નિયમની ડરતા રે ન રે બધી કેટલી તકલીફ થઈ જાય, કેટલા બીજા પ્રલોભનમાં લોભાઈ જાય, પણ અમારા સંતોમાં ઘડાયેલા શ્યામ સ્વામી છે તો એની નિષ્ઠા, એનું ભજન, આ થોડા કામ કડક કડવું કે થોડું. હે, અમારે નિષ્કુળાન સ્વામી આમાં કઠણ વચન કહું છું રે, કડવા ક્રાક રૂપ દર દીને ગોળી દઉં છું રે, સુખ થવાય નો ખરે મને જે જન ખાવશે રે, આવું જે અવસાદ જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થશે સદ્ય તત્કાળ સુખી થઈ જાય. દવાખાને આપણે જઈ તાવ આવ્યો હોય કે કાંઈ તકલીફ શરીરને હોય તો ડૉક્ટર આપણને પંપળાવે, કઈ ગળાટની ખાકર ખવરાવે, કડવા દીકડા આપે અને હોય ખાલી દે જોવે પકડી આપણે તો એમ સંતો છે એને ઘણું તમને કઈ કડવું નથી કહેવું, ઘણું તમને આમ હારી જ વાત કરી છે, પણ આ જીવની અકોણા એવી ને તે ધરાહાર કઈ કઠણ કહ્યા વિના રહેવાય નહીં, અને કઈ કઠણ કહી તઈ તમે પાધરા હાલો એવા છો બધા, નકર કઈ તમે કઈ બહુ કઈ. જો કે મહિમા બહુ છે તમારે, એટલે સંતો કઠણ વચન કે છે, સતે તમે એને સાકર જેવા હે મીઠા વચનને વેણને ઝીલી અને પછી તો સતત સંતોમાં હેત રાખો છો, મહિમા સમજી અને પ્રીતે રાખો છો, એટલા માટે થોડુંક કાંઈક કઠણ કે ને તો બધું થોડુંક આમ ગળ્યું હાકર જેવું લગાડી. હા, માતા હોય બાળકને કાંઈ કડવા ઔષધ જ પાય તો જ એનો રોગ જાય, એમ આપણો જન્મમન રૂપી જે રોગ છે ને આ વાસના ટાળવા માટે આ સંતો આપણને કઠણ કહે છે. જો કે આ તો આમાં મહિમા આવે છે, હમણાં કાંઈ કઠણ બહુ નહીં આવે, આમાં મહિમા જ આવે છે ધામનું વર્ણન. હે, પણ છતાંય ક્યારેક એ તો અંદર એવા દૃષ્ટાંત દાખલા આવે તો વાલા ભક્તો, સંત જ્યારે આપણને કોઈ પણ આપણા સ્વભાવમાં આપણા કોઈ વાસના ટાળો જે કાંઈ કઠણ વચન કહેતા હોય સતેવું હોય, ક્યારેક મેં શ્યામ સ્વામી ફોન કરતા હોય ને તો હું કહું આ બધાને રાજી રાખજો, પાછા ભલે કઠણ કયો ક્યારે પાછા રાજી રાખજો હરિભક્તોને, એટલે એમ બે એમને આવડે છે, કહેતા આવડે ને પાછું વાળતા આવડે છે. એટલા માટે વાલા ભક્તજનો સરસ મજાનું આયોજન ગોઠવાનું છે, આયોજનનો ખૂબ લાભ લઈ અને ભગવાનમાં હિત થાય, ભગવાનનો મહિમા સમજાય, એટલા માટે મહિમાની કથા છે, મહિમાને ગળા સુધી ભરી દેજો, એટલે ક્યારે આપણા જીવનની અંદર આપણે ભક્તિમાં મોક્ષ માર્ગમાં વિઘ્ન ન આવે. એટલું કે મારી વાણી મેરા પુ સહજાન સ્વામી મહારાજ.